એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા શબ્દની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું જે આપણે લગભગ રોજ સાંભળીએ છીએ, ગ્લોબલાઇઝેશન, મતલબ કે વૈશ્વિકીકરણ. એવું લાગે છે ને કે આ શબ્દ બધે જ છે, પણ શું આપણે ખરેખર એને પૂરેપૂરો સમજીએ છીએ? એનો અર્થ શું? આપણા જીવન પર એની અસર શું?
બરાબર. અને આ વિષય જે થોડો જટિલ લાગે છે એને સરળતાથી સમજવા માટે આપણે આજે આધાર લઈ રહ્યા છીએ મેનફ્રેડ સ્ટેગરના ખૂબ જાણીતા પુસ્તક ગ્લોબલાઇઝેશન અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનનો.
હા, નાનકડું પુસ્તક છે પણ મુદ્દા બહુ મોટા અને સ્પષ્ટ રીતે સમજાવ્યા છે.
ચોક્કસ.
અને આજે આની વાત કરવી કેમ જરૂરી છે? કારણ કે તમે જુઓ, સવારની ચાના કપથી લઈને આપણા સ્માર્ટફોન સુધી.
હા, સાચી વાત છે. આ પુસ્તક એ કડીઓ જોવામાં મદદ કરે છે.
તો શરૂઆત લેખકથી કરીએ. મેનફ્રેડ સ્ટેગર કોણ છે તેઓ?
હા, તો મેનફ્રેડ સ્ટેગર હવાઈ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રોફેસર છે અને વૈશ્વિકીકરણના અભ્યાસમાં એમ કહી શકાય કે દુનિયાના ટોચના વિદ્વાનોમાં એમની ગણના થાય છે.
એમણે ઘણું લખ્યું છે આ વિષય પર, નહીં? 20થી વધુ પુસ્તકો કદાચ.
હા, વૈશ્વિકીકરણ, રાજકીય સિદ્ધાંત, વૈશ્વિક ઇતિહાસ, ઘણા વિષયો પર. એમની ઓળખ આ વિષયને એક પાયાના વિચારક તરીકેની છે.
અને મને એમની જે વાત ગમી એ છે કે તેઓ માત્ર અર્થશાસ્ત્રના ચશ્માથી નથી જોતા.
બરાબર.
ઇતિહાસ, રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, પર્યાવરણ બધાને સાથે લઈને ચાલે છે, એટલે આપણને એક પૂરેપૂરું ચિત્ર મળે.
અને એમનો અભિગમ પણ બહુ સંતુલિત છે. મતલબ તેઓ કોઈ એક તરફ ઝૂકી નથી જતા કે ભાઈ વૈશ્વિકીકરણ સારું જ છે કે ખરાબ જ છે.
હા, એ આપણને વિચારવા માટે મજબૂર કરે છે, પોતાની સમજ કેળવવા દે છે, માર્ગદર્શક જેવું કામ કરે છે.
એકદમ. અને એમની ભાષા જટિલ વિચારોને પણ સરળતાથી રજૂ કરે છે. ચાલો તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. શું કહેવા માંગે છે સ્ટેગર આ પુસ્તકમાં?
મુખ્ય હેતુ શું છે આનો?
મુખ્ય હેતુ મને લાગે છે એ છે કે વૈશ્વિકીકરણ શબ્દની આસપાસ જે ગેરસમજો છે, જે અતિ સરળીકરણ છે, એને દૂર કરવું. મોટાભાગના લોકો શું માને છે કે વૈશ્વિકીકરણ એટલે બસ પૈસા, વ્યાપાર, મોટી કંપનીઓ.
હા, મલ્ટીનેશનલ કંપનીઓ, એફડીઆઈ,
એ બધું.
બરાબર.
પણ સ્ટેગર કહે છે કે આ ચિત્ર અધૂરું છે, આ તો ફક્ત એક નાનો ભાગ છે.
એટલે એમના મતે વૈશ્વિકીકરણ આનાથી ઘણું વધારે છે, બહુ પરિમાણીય છે.
ચોક્કસ. એમની મુખ્ય દલીલ જ એ છે કે વૈશ્વિકીકરણ એક અત્યંત જટિલ, બહુ પરિમાણીય અને અસમાન, મતલબ કે બધા પર સરખી અસર નથી થતી, એવી સામાજિક પ્રક્રિયાઓનો સમૂહ છે.
અને આ પ્રક્રિયાઓ કયા કયા ક્ષેત્રોમાં ચાલે છે?
એ એક સાથે આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને પર્યાવરણીય, આ બધા ક્ષેત્રોમાં કાર્યરત છે. અને મહત્વનું એ છે કે આ બધા ક્ષેત્રો એકબીજા સાથે જોડાયેલા છે.
આ સમજાવવા માટે અમણે એક વ્યાખ્યા આપી છે ને, જે ખૂબ પ્રખ્યાત છે.
હા, આજે આખા પુસ્તકનો સાર છે એમ કહી શકાય. વૈશ્વિકીકરણ એ વિશ્વ સમય અને વિશ્વ સ્થાન પર સામાજિક સંબંધો અને ચેતનાનું વિસ્તરણ અને તીવ્રતા છે.
ઓકે, આ થોડું ભારે લાગે છે. વિશ્વ સમય અને વિશ્વ સ્થાન, આનો શું અર્થ?
હા, થોડું અઘરું લાગે શરૂઆતમાં, પણ સરળ રીતે સમજીએ તો એ કહે છે કે આપણા જે સંબંધો છે, સામાજિક, રાજકીય, આર્થિક, એ ભૌગોલિક સીમાઓ ઓળંગીને ફેલાઈ રહ્યા છે. આ થયું વિસ્તરણ.
જેમ કે આપણે દુનિયાના બીજા છેડે બનેલી વસ્તુઓ વાપરીએ છીએ, ત્યાંના લોકો સાથે વાત કરીએ છીએ.
બરાબર. અને બીજો શબ્દ છે તીવ્રતા. એનો અર્થ છે કે આજે વૈશ્વિક જોડાણો છે એ વધુ ઊંડા, વધુ ઝડપી અને વધુ પ્રભાવશાળી બની રહ્યા છે. આજે ટેકનોલોજીને કારણે બધું કેટલી ઝડપથી થાય છે.
હા, એક ખૂણે કંઈક થાય ને, તરત બીજા ખૂણે ખબર પડી જાય, અસર પણ થાય.
એકદમ. અને આની સાથે સાથે આપણી ચેતના, એટલે કે આપણી સભાનતા પણ બદલાઈ રહી છે. આપણે વધુને વધુ અનુભવી રહ્યા છીએ કે આપણે એક વૈશ્વિક દુનિયાનો ભાગ છીએ. આને સ્ટેગર વૈશ્વિક કલ્પના કહે છે.
એમણે ત્રણ શબ્દો પણ જુદા પાડ્યા છે ને, વૈશ્વિકીકરણ એટલે પ્રક્રિયા.
હા.
વૈશ્વિકતા એટલે એવી સ્થિતિ જ્યાં આપણે બધા જોડાયેલા છીએ અને સીમાઓનું મહત્વ ઘટી ગયું છે.
અને વૈશ્વિક કલ્પના એટલે એ જોડાણ વિશેની આપણી સમજ.
બરાબર. તો પુસ્તક આ વ્યાખ્યાથી શરૂ કરીને પછી આપણને એના ઇતિહાસ, જુદા જુદા પરિમાણો, એની પાછળની વિચારધારાઓ અને ભવિષ્ય તરફ લઈ જાય છે.
તો ચાલો આપણે પણ એ સફર શરૂ કરીએ. પહેલો પડાવ, ઇતિહાસ.
શું વૈશ્વિકીકરણ ખરેખર નવું છે? છેલ્લા 50-60 વર્ષની જ વાત છે.
ના, આ એક બહુ મોટી ગેરસમજ છે. સ્ટેગર સ્પષ્ટ કહે છે કે આજના જેવું સ્વરૂપ કદાચ નવું છે, પણ વૈશ્વિક જોડાણની પ્રક્રિયા તો હજારો વર્ષ જૂની છે.
હજારો વર્ષ? કઈ રીતે?
જુઓ, એ તબક્કાવાર સમજાવે છે. એકદમ શરૂઆતમાં, પ્રાગૈતિહાસિક કાળમાં, જ્યારે માનવી આફ્રિકામાંથી નીકળીને દુનિયાભરમાં ફેલાયો, એ પણ એક પ્રકારનું જોડાણ જ હતું ને?
હા, સ્થળાંતર.
પછી પ્રાચીન સામ્રાજ્યો આવ્યા. ઇજિપ્ત, રોમ, ચીન, એમની વચ્ચે વ્યાપાર થતો, વિચારોની આપ લે થતી. સિલ્ક રોડનું ઉદાહરણ લો.
એ તો બહુ જૂની વાત થઈ. ગ્રાફ, એણે તો ગતિ વધારી દીધી હશે.
ચોક્કસ. અને મોટા પાયે લોકોનું સ્થળાંતર પણ થયું. આ બધું આધુનિક યુગમાં આવ્યું. અને છેલ્લે જે અત્યારે ચાલી રહ્યું છે એ છે સમકાલીન યુગ, લગભગ બીજા વિશ્વયુદ્ધ પછીનો સમય.
આ યુગમાં શું ખાસ છે?
આ યુગની ખાસિયત છે એની અભૂતપૂર્વ ગતિ અને તીવ્રતા, જે પહેલાં ક્યારે નહોતી. અને એના મુખ્ય કારણો બે છે. એક તો નિયોલિબરલ આર્થિક નીતિઓ, જેણે વેપાર અને રોકાણને ખૂબ છૂટ આપી.
અને બીજું
અને કદાચ સૌથી મોટું કારણ, ડિજિટલ ક્રાંતિ. ઇન્ટરનેટ, મોબાઈલ, સોશિયલ મીડિયા, એણે તો સમય અને સ્થળના અંતરને લગભગ ખતમ જ કરી નાખ્યું છે.
સાચી વાત છે. તો ઇતિહાસ લાંબો છે, પણ વર્તમાન સ્વરૂપ ખરેખર અલગ છે.
બરાબર. હવે આવીએ એ પરિમાણ પર જેની ચર્ચા સૌથી વધુ થાય છે, આર્થિક પરિમાણ.
હા, પૈસા, વેપાર, બજાર, એ બધું. આમાં શું મુખ્ય છે સ્ટેગરના મતે?
આધુનિક વૈશ્વિક અર્થતંત્રનો પાયો બીજા વિશ્વયુદ્ધ પછી નખાયો, ત્યારે એક સિસ્ટમ બની જેને બ્રિટન વુડ્સ સિસ્ટમ કહે છે.
એ શું હતું?
સરળ ભાષામાં, એ દેશો વચ્ચે આર્થિક સંબંધો ચલાવવા માટેના નિયમોનો સમૂહ હતો. એનો હેતુ એ હતો કે 1930 જેવી ભયંકર આર્થિક મંદી ફરીથી ન આવે.
અને એમાંથી જ પેલી સંસ્થાઓ બની, IMF, વર્લ્ડ બેંક.
હા, IMF, વિશ્વ બેંક અને GATT, જે પછીથી WTO, વિશ્વ વ્યાપાર સંગઠન બન્યું. આ બધાનો હેતુ વૈશ્વિક અર્થતંત્રને સ્થિર રાખવાનો અને વ્યાપારને પ્રોત્સાહન આપવાનો હતો.
પણ પછી કંઈક બદલાયું ને 70-80ના દાયકામાં?
હા, ત્યારે એક નવી વિચારધારાનો ઉદય થયો, નિયો લિબરલિઝમ. આ વિચારધારા કહે છે કે બજારને મુક્ત છોડી દો, સરકારનો હસ્તક્ષેપ ઓછો કરો, ખાનગીકરણ કરો, વ્યાપાર પરના નિયંત્રણો હટાવો.
અને આ વિચારસરણી દુનિયાભરમાં ફેલાઈ ગઈ.
એકદમ. અને એણે આર્થિક વૈશ્વિકીકરણને જબરદસ્ત વેગ આપ્યો. આ જ સમયમાં મોટી મોટી કંપનીઓ, જેને આપણે ટ્રાન્સનેશનલ કોર્પોરેશન્સ, TNCs કહીએ છીએ, એમનો પ્રભાવ ખૂબ વધ્યો.
જેમ કે એપલ, સેમસંગ, માઇક્રોસોફ્ટ.
હા, અથવા ટાટા, રિલાયન્સ જેવી ભારતીય કંપનીઓ પણ હવે વૈશ્વિક બની ગઈ છે. આ કંપનીઓ ઘણા દેશોમાં ઉત્પાદન કરે, વેચાણ કરે, રોકાણ કરે, FDI. તેઓ આર્થિક વૈશ્વિકીકરણના મુખ્ય એન્જિન જેવા છે.
અને આ બધામાં ટેકનોલોજીનો શું ફાળો છે, ખાસ કરીને નાણાકીય બજારોમાં?
ઓ, એ તો બહુ મોટો ફાળો છે. ડિજિટલ ટેકનોલોજીને કારણે દુનિયાભરના શેરબજારો, કરન્સી માર્કેટ, બધું એકબીજા સાથે 24/7 જોડાયેલું છે. સેકન્ડોમાં અબજો ડોલર અહીંથી ત્યાં થઈ જાય છે.
એનાથી ફાયદા તો થયા હશે, પણ જોખમ પણ વધ્યું હશે ને, 2008ની મંદી જેવું?
ચોક્કસ. તકો અને અસ્થિરતા બંને વધ્યા છે. આર્થિક વૈશ્વિકીકરણની આ એક મોટી વાસ્તવિકતા છે.
આર્થિક પાસા પછી ચાલો રાજકીય પરિમાણ પર જઈએ. એક મોટો સવાલ હંમેશા પૂછાય છે, શું ગ્લોબલાઇઝેશનને કારણે દેશો, એટલે કે રાષ્ટ્ર રાજ્યો, નબળા પડી રહ્યા છે? એમનું મહત્વ ઘટી રહ્યું છે?
આ બહુ ચર્ચિત મુદ્દો છે. સ્ટેગરનો જવાબ થોડો અલગ છે. એ કહે છે કે રાષ્ટ્ર રાજ્ય અદૃશ્ય નથી થઈ રહ્યું, કે સાવ નબળું નથી પડી રહ્યું, પણ હા, તેનું રૂપાંતર થઈ રહ્યું છે.
રૂપાંતર મતલબ?
મતલબ કે એની જે સત્તા છે, જેને આપણે સાર્વભૌમત્વ કહીએ છીએ, એ હવે પહેલાં જેટલી નિરંકુશ નથી રહી. એને પડકારો મળી રહ્યા છે.
ક્યાંથી? કોણ પડકાર આપી રહ્યું છે?
બે દિશામાંથી. એક તો ઉપરથી, એટલે કે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંસ્થાઓ, જેમ કે સંયુક્ત રાષ્ટ્ર, UN, યુરોપિયન યુનિયન, EU, WTO, NATO, દેશો આંતરરાષ્ટ્રીય સંધિઓ અને કાયદાઓથી બંધાયેલા છે.
હા, અને ઘણી સમસ્યાઓ એવી છે જે કોઈ એક દેશ એકલો ઉકેલી જ ન શકે, જેમ કે ક્લાઇમેટ ચેન્જ કે રોગચાળો.
બરાબર, એટલે આંતરરાષ્ટ્રીય સહકાર અને સંસ્થાઓનું મહત્વ વધ્યું છે. આ થયું ઉપરથી દબાણ.
અને નીચેથી પણ દબાણ છે?
હા, નીચેથી એટલે આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંસ્થાઓ, INGOs, જેમ કે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ માનવ અધિકારો માટે કામ કરે છે, ગ્રીન પીસ પર્યાવરણ માટે, ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ આરોગ્ય માટે.
આ સંસ્થાઓ પણ સરકાર ઉપર દબાણ લાવે છે નહીં?
ચોક્કસ, તેઓ સરહદો પાર કામ કરે છે, માહિતી ફેલાવે છે, લોકમત ઘડે છે. તો ટૂંકમાં સ્ટેગર કહે છે કે સત્તા હવે ફક્ત રાષ્ટ્રીય સરકારોના હાથમાં નથી રહી, એ જુદા જુદા સ્તરે વહેંચાઈ રહી છે. આપણે કદાચ એક નવી પ્રકારની વૈશ્વિક શાસન વ્યવસ્થા તરફ જઈ રહ્યા છીએ,
જ્યાં રાષ્ટ્રરાજ્ય એક ખેલાડી છે પણ એકમાત્ર નહીં.
બરાબર,
આ ખરેખર રસપ્રદ છે. હવે આવીએ સૌથી વધુ ચર્ચાસ્પદ અને ક્યારેક ભાવનાત્મક મુદ્દા પર, સાંસ્કૃતિક પરિમાણ. પેલો ડર કે વૈશ્વિકીકરણ આપણી બધી સંસ્કૃતિઓને એક સરખી અમેરિકન જેવી બનાવી દેશે, એનું શું?
હા, આ ડર વાસ્તવિક છે અને એને સાંસ્કૃતિક એકરૂપતા, હોમોજનાઇઝેશન અથવા ક્યારેક મેકડોનાલ્ડાઇઝેશન પણ કહે છે. આપણને એમ લાગે કે હોલિવૂડની ફિલ્મો, પશ્ચિમી સંગીત, ફાસ્ટફૂડ, કપડાની સ્ટાઇલ બધું દુનિયાભરમાં છવાઈ રહ્યું છે અને આપણી સ્થાનિક સંસ્કૃતિ, ભાષા, પરંપરાઓ ભૂલાઈ રહી છે.
પણ શું સ્ટેગર આ વાતને સંપૂર્ણપણે સ્વીકારે છે?
ના, એ અહીં પણ વધુ ઊંડાણપૂર્વક જુએ છે. એ કહે છે કે આ પ્રક્રિયા એટલી સીધી સાદી નથી. હા, વૈશ્વિક સાંસ્કૃતિક પ્રવાહો શક્તિશાળી છે, પણ સ્થાનિક સંસ્કૃતિઓ કંઈ નિષ્ક્રિય નથી હોતી.
મતલબ કે સ્થાનિક લોકો એનો પ્રતિકાર કરે છે.
પ્રતિકાર પણ કરે છે, પણ એનાથી વધુ મહત્વનું એ છે કે તેઓ વૈશ્વિક પ્રભાવોને પોતાની રીતે અપનાવે છે, એમાં ફેરફાર કરે છે અને એને સ્થાનિક તત્વો સાથે ભેળવી દે છે.
ઓ, એટલે મિશ્રણ થાય છે.
બરાબર, સ્ટેગર અને હાઇબ્રિડાઇઝેશન કહે છે. અથવા બીજો એક શબ્દ છે ગ્લોકલાઇઝેશન, એટલે ગ્લોબલ અને લોકલનું મિશ્રણ.
આનું કોઈ ઉદાહરણ આપો ને આપણા સંદર્ભમાં.
અરે, ઘણા બધા છે. જો મેકડોનલ્ડ્સ ભારતમાં આવ્યું તો એણે મેક આલુ ટિક્કી બર્ગર કાઢ્યું, પનીરની આઇટમ કાઢી. આ બીજે ક્યાંય ન મળે.
હા, સાચી વાત છે.
હા, ફ્યુઝન મ્યુઝિક, ફ્યુઝન ફૂડ.
એકદમ. એટલે સ્ટેગર કહે છે કે સંસ્કૃતિનો પ્રવાહ મોટે ભાગે દ્વિમાર્ગી હોય છે. વૈશ્વિક આવે છે, પણ સ્થાનિક એને બદલે છે, અને ક્યારેક સ્થાનિક વસ્તુઓ પણ વૈશ્વિક બને છે. યોગાનું ઉદાહરણ લો.
બહુ સરસ મુદ્દો છે. તો સંસ્કૃતિઓ ખતમ નથી થતી, પણ બદલાય છે અને ભળે છે.
મોટા ભાગે એવું બને છે. અલબત્ત કેટલીક નાની સંસ્કૃતિઓ પર દબાણ આવે છે, એ પણ સાચું છે.
ઓકે, અને હવે છેલ્લું પરિમાણ, જે કદાચ ઓછું ચર્ચાય છે પણ જેની અસર કદાચ સૌથી ગંભીર છે, પર્યાવરણીય પરિમાણ.
હા, અને સ્ટેગર આના પર ખૂબ ભાર મૂકે છે. એ કહે છે કે વૈશ્વિકીકરણની પર્યાવરણીય અસરો કોઈ દેશની સરહદ જોતી નથી, એ આખા ગ્રહની સમસ્યા છે. આ પરિમાણ આપણને સૌથી સ્પષ્ટ રીતે બતાવે છે કે આપણે બધા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છીએ.
કઈ કઈ મુખ્ય પર્યાવરણીય સમસ્યાઓ વૈશ્વિકીકરણ સાથે જોડાયેલી છે?
સૌથી મોટી અને સૌથી જાણીતી સમસ્યા છે ક્લાઇમેટ ચેન્જ, એટલે કે આબોહવા પરિવર્તન. આપણે જે વસ્તુઓ બનાવીએ છીએ, જે ઊર્જા વાપરીએ છીએ, જે પરિવહન કરીએ છીએ, એ બધાથી કાર્બન ઉત્સર્જન થાય છે, જે આખી દુનિયાના વાતાવરણને ગરમ કરી રહ્યું છે.
અને આની અસર કોઈ એક દેશ પૂરતી સીમિત નથી.
બિલકુલ નહીં. પૂર, દુકાળ, દરિયાની સપાટી વધવી, આ બધું વૈશ્વિક છે, અને એનો ઉકેલ પણ કોઈ એક દેશ એકલો ન લાવી શકે. વૈશ્વિક સહકાર અનિવાર્ય છે.
બીજી કઈ સમસ્યાઓ છે?
બીજી મોટી સમસ્યા છે જૈવ વિવિધતાનું નુકસાન. વૈશ્વિક વેપારને કારણે છોડ અને પ્રાણીઓની પ્રજાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને ક્યારેક સ્થાનિક પ્રજાતિઓને નુકસાન પહોંચાડે છે. વળી કોઈ એક જગ્યાએ કોઈ વસ્તુની માંગ વધે તો બીજી જગ્યાએ એના માટે જંગલો કપાવા લાગે છે.
હા, જેમ કે પામ ઓઇલ માટે જંગલોનું નિકંદન.
બરાબર. અને ત્રીજું છે સરહદ પારનું પ્રદૂષણ. જેમ કે કોઈ એક દેશની નદીમાં છોડવામાં આવેલું પ્રદૂષણ બીજા દેશો સુધી પહોંચે છે. હવાનું પ્રદૂષણ સરહદો ઓળંગે છે. સમુદ્રમાં ફેંકેલો પ્લાસ્ટિક કચરો હજારો કિલોમીટર દૂર પહોંચી જાય છે.
આ પર્યાવરણીય પરિમાણ ખરેખર ચિંતાજનક છે અને આપણી પરસ્પર નિર્ભરતા બતાવે છે.
ચોક્કસ.
તો આ બધા પરિમાણોની ચર્ચા પછી જો આપણે સાર કાઢવો હોય તો આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ શું ગણાય?
વોટ આર ધ કી ટેકઅવેઝ?
મને લાગે છે કે ચાર મુખ્ય મુદ્દાઓ ખાસ યાદ રાખવા જેવા છે. પહેલું અને સૌથી મહત્વનું, વૈશ્વિકીકરણ બહુપરિમાણીય છે. એને ફક્ત આર્થિક દૃષ્ટિકોણથી જોવાની ભૂલ ન કરવી જોઈએ. આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, પર્યાવરણીય આ બધા પાસા એકબીજા સાથે ગૂંથાયેલા છે.
જેમ કે ભારતમાં 5G ટેકનોલોજી આવે તો એની અસર અર્થતંત્ર પર પડે, સરકારની નીતિઓ પર પડે, લોકોની વાતચીત કરવાની રીત સંસ્કૃતિ પર પડે, અને કદાચ એના ટાવર ઊભા કરવાથી પર્યાવરણ પર પણ અસર પડે.
બરાબર સમજાવું. બીજો મુખ્ય સંદેશ છે કે વૈશ્વિકીકરણ એક લાંબી ઐતિહાસિક પ્રક્રિયા છે. ભલે આજનું સ્વરૂપ ખૂબ ઝડપી અને તીવ્ર હોય, પણ એના મૂળ ઘણા ઊંડા છે. આ ઇતિહાસ સમજવાથી આપણને વર્તમાનને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે.
ત્રીજું, એવું લાગે છે કે વૈશ્વિકીકરણ હંમેશા ફાયદાકારક નથી હોતું. એના નકારાત્મક પાસા પણ છે.
બિલકુલ, એ ત્રીજો સંદેશ છે. વૈશ્વિકીકરણનો સ્વભાવ વિરોધાભાસી છે. એ એક સાથે જોડાણ પણ વધારે છે અને ભાગલા પણ પાડે છે. એ સમૃદ્ધિ પણ લાવે છે અને ગરીબી કે અસમાનતા પણ વધારે છે. એ તકો પણ ઊભી કરે છે અને પડકારો પણ.
આપણા દેશમાં જ આપણે જોઈએ છીએ કે અમુક ક્ષેત્રો કે વર્ગોને ખૂબ ફાયદો થયો છે, જ્યારે અમુક લોકો પાછળ રહી ગયા છે અથવા નુકસાન ભોગવ્યું છે.
સાચી વાત છે. આ અસમાન અસરો એ વૈશ્વિકીકરણની વાસ્તવિકતા છે. અને ચોથો સંદેશ રાષ્ટ્ર રાજ્ય વિશે છે.
હા, કે તે ખતમ નથી થઈ રહ્યું,
પણ તેનું રૂપાંતર થઈ રહ્યું છે. તેની ભૂમિકા વૈશ્વિક શક્તિઓ અને સંસ્થાઓના સંદર્ભમાં બદલાઈ રહી છે.
આ ચાર મુદ્દા ખરેખર મહત્વના છે. હવે પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખૂબ જ સચોટ અને યાદ રહી જાય તેવા છે. એવા કેટલાક નોટેબલ આઈડિયાઝ પર વાત કરીએ.
ચોક્કસ. પહેલો તો પેલો મૂળભૂત વિચાર, વ્યાખ્યાનનો સાર. વૈશ્વિકીકરણ એટલે વિશ્વ સમય અને વિશ્વ સ્થાન પર સામાજિક સંબંધો અને ચેતનાનું વિસ્તરણ અને તીવ્રતા. આ આપણને યાદ અપાવે છે કે તે માત્ર ભૌગોલિક ફેલાવો નથી, પણ જોડાણની ગતિ, ઊંડાઈ અને તેના વિશેની આપણી માનસિક જાગૃતિ પણ છે.
મને પેલો સાંસ્કૃતિક વૈશ્વિકીકરણવાળો વિચાર બહુ ગમ્યો. સાંસ્કૃતિક વૈશ્વિકીકરણ હંમેશા એકરૂપતા તરફ દોરી જતું નથી. તેના બદલે તે ઘણીવાર સાંસ્કૃતિક મિશ્રણ, હાઇબ્રિડાઇઝેશનના નવા સ્વરૂપો ઉત્પન્ન કરે છે, જે વૈશ્વિક અને સ્થાનિક તત્વોને જોડે છે.
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. એ ડરને પડકારે છે કે બધું પશ્ચિમી થઈ જશે. એ બતાવે છે કે સંસ્કૃતિઓ કેટલી જીવંત અને અનુકૂલનશીલ હોય છે.
જેમ કે આપણે ત્યાં ઇંગ્લિશ શબ્દો ગુજરાતીમાં ભળી ગયા છે, અથવા પશ્ચિમી કપડાં આપણે આપણી રીતે પહેરીએ છીએ.
બરાબર. અને ત્રીજો મહત્વનો વિચાર રાષ્ટ્ર રાજ્ય વિશે. રાષ્ટ્ર રાજ્ય અદૃશ્ય થઈ રહ્યું નથી, તેનું રૂપાંતર થઈ રહ્યું છે. વૈશ્વિક શાસનની જટિલ પ્રણાલીમાં તેની ભૂમિકા બદલાઈ રહી છે. આ આપણને વર્તમાન રાજકીય વાસ્તવિકતા સમજવામાં મદદ કરે છે.
આ બધી સૈદ્ધાંતિક વાતો થઈ, પણ જો આપણે રોજિંદા જીવનમાં જોઈએ તો આ પુસ્તકના વિચારો આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે? સામાન્ય માણસ આમાંથી શું લઈ શકે?
મને લાગે છે કે ઘણી રીતે ઉપયોગી થઈ શકે. પહેલું તો, આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ તેના વિશે વધુ સભાન બની શકે. આપણો ફોન ક્યાં બન્યો, એના પાર્ટ્સ ક્યાંથી આવ્યા, આપણે જે ટી શર્ટ પહેર્યું છે એ કયા દેશમાં કઈ ફેક્ટરીમાં બન્યો. આ વિચાર આપણને વૈશ્વિક સપ્લાય ચેઇન અને તેની અસરો વિશે જાગૃત કરે છે. કદાચ વધુ નૈતિક ગ્રાહક બનવા પ્રેરે.
હા, એ તો છે. બીજું,
એક ઘટનાઓનું વિશ્લેષણ કરવામાં મદદ મળે. જ્યારે આપણે કોઈ આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચીએ કે જોઈએ, જેમ કે કોઈ વ્યાપાર સમજૂતી થઈ, કે કોઈ પર્યાવરણીય સંમેલન થયું, કે પછી કોઈ દેશમાં રાજકીય ઉથલપાથલ થઈ, ત્યારે આપણે તેને માત્ર એક પરિમાણથી ન જોતા તેના આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, પર્યાવરણીય પાસાઓ વિશે વિચારી શકીએ.
એટલે આપણી સમજ વધુ ઊંડી બને.
બરાબર. ત્રીજું, આપણે વધુ જાણકાર અને વિવેચક નાગરિક બની શકીએ. જ્યારે નેતાઓ કે મીડિયા વૈશ્વિકીકરણના ફાયદા કે ગેરફાયદાની વાત કરે, ત્યારે આપણે પ્રશ્નો પૂછી શકીએ. આ કયા પરિમાણની વાત છે? આનો ફાયદો કોને મળશે? આની પાછળ કઈ વિચારધારા કામ કરી રહી છે?
એટલે કે આપણે સરળતાથી કોઈ વાત માની ન લઈએ.
ચોક્કસ. અને છેલ્લો પણ મહત્વનો, આપણે આપણી વૈશ્વિક કલ્પના કેળવી શકીએ. આપણે સમજી શકીએ કે આપણે એક મોટા વિશ્વનો ભાગ છીએ. આપણી સ્થાનિક સમસ્યાઓના મૂળ કદાચ વૈશ્વિક હોય, અને વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ સ્થાનિક સ્તરે શરૂ થઈ શકે. જેમ કે ક્લાઇમેટ ચેન્જ માટે આપણે સ્થાનિક સ્તરે શું કરી શકીએ?
ખૂબ સરસ. આ ખરેખર ઉપયોગી મુદ્દા છે. આખી ચર્ચા પછી જો હું મારા માટે કહું તો મને સૌથી વધુ એ વાત સ્પર્શી ગઈ કે વૈશ્વિકીકરણનો ઇતિહાસ કેટલો લાંબો અને ઊંડો છે. આપણે ઘણીવાર એને બહુ નવી ઘટના માની લઈએ છીએ. અને પેલી સાંસ્કૃતિક મિશ્રણની વાત પણ મને બહુ રસપ્રદ લાગી.
અને મારા માટે મને લાગે છે કે સૌથી મહત્વની વાત એ સમજવી છે કે વૈશ્વિકીકરણ કોઈ કુદરતી કે અનિવાર્ય શક્તિ નથી, જેમ કે હવામાન. ના, તેની પાછળ ચોક્કસ માનવીય નિર્ણયો, નીતિઓ અને ખાસ કરીને એક ચોક્કસ વિચારધારા, જેને સ્ટેગર માર્કેટ ગ્લોબલિઝમ કહે છે, કામ કરે છે.
એટલે કે બજાર જ સર્વસ્વ છે અને મુક્ત વેપાર જ ઉકેલ છે, એવી વિચારધારા.
હા, એ સમજવું જરૂરી છે કે આ વિચારધારા આપણી સમજને કેવી રીતે ઘડે છે. અને બીજું, પર્યાવરણીય પરિમાણની ગંભીરતા, આપણે એને હવે નજરઅંદાજ ન કરી શકીએ. ટૂંકમાં, વૈશ્વિકીકરણને સમજવા માટે જટિલતા અને બહુવિધ દૃષ્ટિકોણને સ્વીકારવા પડે. કોઈ સરળ જવાબ નથી.
બિલકુલ, ખૂબ જ ઊંડાણપૂર્વક અને રસપ્રદ ચર્ચા થઈ.
હા, મજા આવી.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.